समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां संवर अधिकार आपणे पूरो करवा आव्या छीए। कुनकुंदाचार्य भगवानी बधी गाथाओ आपणे पूरी करी छे। हवे छेल्ले अमृतचंद्राचार्य भगवाने આ અધિકારના અંતમાં જે કળશ કયા છે તેમાં કળશ 129 આપણે પૂરો કર્યો છે। એમાં એ વાત આવી કે ભેદ વિજ્ઞાન દ્વારા જ સંવરની પ્રાપ્તિ થાય, કેમ કે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વરૂપની પ્રાપ્તિ થાય અને સ્વરૂપની પ્રાપ્તિ એ જ સંવરની પ્રાપ્તિ છે। એટલે ભેદ જ્ઞાન કર્યા વિના સંવરની પ્રાપ્તિ થાય નહીં, એ વાત 129માં કળશમાં આવી। હવે આગળ કહે છે કે ભેદ વિજ્ઞાન ક્યાં સુધી ભાવવું, ભેદ વિજ્ઞાન દ્વારા સંવરની પ્રાપ્તિ, તો સંવરની પ્રાપ્તિ એ ક્યાં સુધી કરવાની, ભેદ વિજ્ઞાન ક્યાં સુધી કરવું, અને એના ઉત્તર રૂપે આ બીજો કળશ કહેવામાં આવ્યો છે, કળશ 130। કળશ 130માં અહીંયા કહે છે, ભાવ એત ભેદ વિજ્ઞાનમ ઇદમ અછિન્ન ધારયા તાવત યાવત પ્રાત ચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતિ। કળશના અર્થમાં અહીં કહે છે કે ઇદમ ભેદ વિજ્ઞાનમ અછિન્ન ધારયા, આ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારાથી અર્થાત જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે ધ્યાવવું, ક્યાં સુધી ધ્યાવવું, તો કહે છે કે તાવત ભાવેત યાવત પરાત જીવતવા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે, ત્યાં સુધી એ ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય। ભેદ વિજ્ઞાન વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહ રૂપે એટલે અછિન્ન ધારાથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી સમગ્ર પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય। ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં ઠરી જાય, જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય, એટલે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય, ત્યાં સુધી આ ભેદ વિજ્ઞાન ભાવવું, અને એ પણ અછિન્ન ધારાથી જેમાં વિચ્છેદ ન પડે, જેમાં પ્રવાહ તૂટે નહીં એવા અખંડ પ્રવાહ રૂપે અછિન્ન ધારાથી ભેદ વિજ્ઞાન ભાવવું। ભાવાર્થમાં અહીંયા કહે છે કે અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું, અહીંયા એમ કહ્યું ને કે જ્ઞાન જ્ઞાનમાં જ એટલે પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય, એના અહીંયા બે પ્રકારે અર્થ કરવામાં આવ્યા છે। એટલે કહે છે કે અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું, એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય, અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ પહેલો અર્થ કર્યો કે મિથ્યાત્વ જાય, સમ્યકત્વ પ્રગટ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર પ્રગટ થાય, અને ફરીથી પછી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. અને બીજો અર્થ કે જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય, પહેલા પણ આ પ્રકારે વાત આવી ગઈ છે, અહીંયા એ વાતને ફરીથી લીધી છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે ત્યારે ખરેખર એ જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું. પહેલા પ્રકારની વાત કરી છે એ તો સાધક જીવ જેને હજી સમ્યક્ત્વ પ્રગટ નથી થયું એની કરી છે, એટલે એને મિથ્યાત્વ હજી છે, તો એવા મિથ્યાત્વનો અભાવ થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય. સંકિત પ્રગટ થયા પછીથી એ કંઈ નિર્વિકલ્પ ધ્યાનમાં હંમેશા હોય એમ બનતું નથી, એટલે એ ફરી પાછો શુભ ભાવમાં તો આવે છે, એટલે શુભ ભાવમાં તો આવે છે, પરંતુ એની પરિણતિ સમ્યક થઈ છે એટલે એને હવે મિથ્યાત્વ આવતું નથી, એટલે એ અપેક્ષાથી એને જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું એમ કહેવામાં આવે. પહેલો અર્થ એનો વિચાર આપણે કરીએ તો શું કહેવું છે કે મિથ્યાત્વનો અભાવ થયો, સમ્યક દર્શન પ્રગટ થયું અને ફરી મિથ્યાત્વ ન આવે એટલે એની પરિણતિ સમ્યક રહી ત્યારે ખરેખર એ પોતે સ્વરૂપમાં ઠર્યો એમ કહેવાય, એટલે કે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જ રહે, પોતે પોતાને ભગવાન આત્મા સમજે એ સિવાય બીજું કાંઈ સમજે નહીં, પરનું લક્ષ્ય થાય નહીં, ને પરનું લક્ષ્ય થાય તો એમાં એનું કર્તૃત્વ હોય નહીં. પરનું લક્ષ્ય થાય છે અને રાગ થાય છે, શુભભાવ થાય છે, તો એ હેય બુદ્ધિએ હોય, એનું સ્વામિત્વ હોય નહીં, અને એને છોડીને પોતાના સ્વરૂપ ભણી વારંવાર વળે એવી દશા થાય અને મિથ્યાત્વ આવે નહીં, ખોટી ઊંધી માન્યતા થાય નહીં, વિપરીત ભાવે પરિણમનને પોતાનું માને નહીં, એમ એ જ્ઞાનમાં ઠર્યો કહેવાય. પરંતુ આટલાથી વાત બનતી નથી, હજી એનો પુરુષાર્થ તો બાકી છે. એટલે પછી આગળ વધતા એ વિશેષ એકાગ્રતા કરે છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપને અનુભવે છે, એટલે શુદ્ધ ઉપયોગ રૂપે એ ત્યાં ઠરી જાય છે. પણ હજી છદ્મસ્ત અવસ્થા છે એટલે અંતર્મુહૂર્તથી વધારે સમય સ્વરૂપમાં રહેતો નથી ને બહાર આવે છે, ફરી પાછો એ અંદરમાં જાય છે, એમ બહારમાં અંદરમાં એવી જે દશા વર્તે છે સાતમા ગુણસ્થાનની દશા છે, સાતમેથી છઠ્ઠે આવે છે, છઠ્ઠેથી સાતમે થાય છે. પણ એનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં હંમેશને માટે ઠરી જવાનો, સ્થિર થઈ જવાનો છે. એટલે જ્યારે એ શ્રેણી ચડે છે અને એનો ઉપયોગ હવે બહારમાં આવતો જ નથી, શુદ્ધ ઉપયોગ રૂપે એ સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં જ્ઞાન ઠરી ગયું એમ કહેવાય. એટલે પહેલા પ્રકારની વાત કરી અને પછી આગળ વધી અને બીજો પ્રકાર થાય ત્યાં સુધી એણે ભેદ વિજ્ઞાન ભાવવું. એટલે કહે છે કે જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું, પૂર્ણ દશા પ્રગટ ન થાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે અહીંયા તો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 435, કળશ 130 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. આ ભેદ વિજ્ઞાન એટલે રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ એવું ભેદ જ્ઞાન. ઇદમ ભેદ વિજ્ઞાનમ, એનો અર્થ એ કર્યો કે જે પોતાના સ્વરૂપનો અનુભવ એવું ભેદ જ્ઞાન. અને આવું ભેદ જ્ઞાન અછિન્ન ધારયા એટલે અછિન્ન ધારાથી, એટલે કે તૂટે નહીં, વિક્ષેપ પડે નહીં, એક સરખી ધારાએ એ રહે, એ અખંડ પ્રવાહ રૂપે રહે, તાવત એટલે ત્યાં સુધી ભાવે તો ભાવવું, ત્યાં સુધી ભાવવું, કે યાવત એટલે કે જ્યાં સુધી પરાત ચિત્વા પરભાવોથી છૂટી એટલે રાગથી છૂટી જ્ઞાનમ જ્ઞાને એટલે જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ પ્રતિષ્ઠતે ઠરી જાય. રાગની નિર્મળ પર્યાય ધ્રુવ આત્મ સ્વરૂપમાં જ ઠરી જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું. શું કહ્યું? ક્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું? કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ પોતાના સ્વરૂપમાં જ ઠરી જાય, જ્ઞાનની નિર્મળ પર્યાય ધ્રુવ આત્મ સ્વરૂપમાં જ ઠરી જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું. જ્ઞાન જ્ઞાનમાં ચલિત થયા વિના નિશ્ચલતા પામે ત્યાં સુધી ભાવવું, અને જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચલતા પામે નહીં ત્યાં સુધી વ્યવહાર રત્નત્રય કરવું એમ કહેવાનું થયું નથી, એમ કહેવાયું નથી. જ્ઞાન જ્ઞાનમાં નિશ્ચલતા પામે નહીં ત્યાં સુધી વ્યવહાર રત્નત્રય કરવું એમ નથી કહ્યું, પણ ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું, જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું અને વારંવાર પોતાના સ્વરૂપમાં જવું અને ત્યાં જ સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. એમ નથી કહ્યું કે પછી શુભભાવમાં રહેવું, વ્યવહાર રત્નત્રય ના રાગમાં રહેવું, એમ કાંઈ કહ્યું નથી. ગુરુદેવે બહુ સરસ રીતે વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રયની વાત અહીંયા કરી દીધી કે માર્ગ તો એક જ છે, માર્ગ તો નિશ્ચય માર્ગ જ છે, પણ હજી પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એમાં એ ટકીને રહેતો નથી અને બહારમાં આવે છે તો જે ભાવ છે તે શુભ ભાવ છે, એ વ્યવહાર રત્નત્રય છે. નિશ્ચય સંકિત જેને થયું છે, જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને હજી પુરુષાર્થની નબળાઈને કારણે વિકલ્પ રૂપ દશા થાય, નિર્વિકલ્પ ધ્યાન સતત રહેતું નથી અને વિકલ્પ રૂપ દશા થાય છે ત્યારે એને શુભભાવ છે, તો એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવ્યું છે. એ કંઈ કરવા લાયક છે એમ નથી, વ્યવહાર રત્નત્રય કરવું એમ નથી, પણ એવો વ્યવહાર રત્નત્રય હોય છે જે નિશ્ચય માર્ગમાં છે એને પોતાના પુરુષાર્થની નબળાઈ હજી જ્યાં સુધી છદ્મસ્ત દશા છે ત્યાં સુધી એવા શુભભાવ આવ્યા વિના રહેતા નથી, પણ એને છોડીને એને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવાનો છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે સતત ભેદ વિજ્ઞાન દ્વારા અખંડ ધારાએ ભેદ વિજ્ઞાન, અખંડ ધારાએ હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ સિવાય હું બીજું કાંઈ નથી, એ જ વાતનો પુરુષાર્થ વર્તે, એની જ એકાગ્રતા રહે, એ સિવાય બીજું કાંઈ હોય નહીં, અને એ પણ અન્ય વિકલ્પ વિના નિર્વિકલ્પ ધ્યાનમાં એવો ભાવ રહે, એવો વિકલ્પ પણ નહીં પણ એવો ભાવ રહે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે જ્ઞાયક છે પરથી જુદો છે એમ સતત અખંડ ધારાએ એ પોતાના સ્વરૂપને અનુભવ્યા કરે છે એ જ સાચો પુરુષાર્થ છે. અને એમ કરવામાં આ ભેદ જ્ઞાન એનું કારણ થાય છે. ભેદ વિજ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપને પમાય છે અને ભેદ વિજ્ઞાન દ્વારા જ સ્વરૂપમાં સ્થિરતા થાય છે. એટલે ભેદ વિજ્ઞાન પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભાવવું. ગુરુદેવ કહે છે કે હવે આવો માર્ગ સાંભળવા મળે નહીં અને કદાચિત સાંભળવા મળે તો સમજાય નહીં. એટલે ઘણા લોકોને અજ્ઞાનમાં એ દયા પાળવી, વ્રત કરવા ઇત્યાદિ બાહ્ય ક્રિયા સહેલી લાગે છે. સહેજ પણ પોતાને પુરુષાર્થ કરવો નથી ને, પ્રમાદી થઈને પડ્યા રહેવું છે, એને એ બધું સહેલું ગમે છે. હમણાં ધંધામાં લાખ રૂપિયા મળતા હોય તો બધું કરવા તૈયાર થઈ જાય. ધંધામાં એને $10,000 મળતા હોય તો એ બધું સમજવા માટે તૈયાર થઈ જાય. પણ અહીંયા પોતાના સ્વરૂપને સમજવાની વાત કરીએ ત્યારે એને અઘરું પડે. એટલે સહેલું બધું, કે વ્રત કરવા, દયા પાળવી, એ બધું બરાબર છે. એટલે બાહ્ય ક્રિયામાં એ જે થાય તે કર્યા કરે અને એને એ ધર્મ માને. ગુરુદેવ કહે છે કે જો પરમાર્થ વચનિકામાં બનારસીદાસજીએ કહ્યું છે કે જ્ઞાતા તો મોક્ષ માર્ગ સાધી જાણે, મૂંડ મોક્ષ માર્ગ સાધી જાણે નહીં. જ્ઞાતા તો મોક્ષ માર્ગ સાધી જાણે, જ્ઞાતા છે એ મોક્ષ માર્ગને સાધવા વાળો છે, મૂંડ છે, મૂંડ એ મોક્ષ માર્ગને સાધતો નથી. એ શું સાધવાનો હતો? જેને સ્વરૂપનું લક્ષ થયું નથી, જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, જેને આ ભવના ભ્રમણ ટાળવા નથી, જેને આ ભવના ભ્રમણનો થાક લાગ્યો નથી, એવો મૂંડ મિથ્યાદ્રષ્ટિ પોતાની જાતને વાણિયાને ઘેરે જન્મ્યો એટલે જૈન કેવડાવે, પૂજા વ્રત વગેરે કરે અને બસ કામ પતી ગયું, એવો એ મૂંડ એ કાંઈ મોક્ષ માર્ગને સાધતો નથી. બનારસીદાસે એમ કહ્યું છે કે જ્ઞાતા તો મોક્ષ માર્ગ સાધી જાણે, મૂંડ મોક્ષ માર્ગ સાધી જાણે નહીં. શા માટે આવું કહ્યું તે સાંભળો. મૂંડ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે, તેથી તે એકાંતપણે આગમ અંગને સાધી તેને મોક્ષ માર્ગ દર્શાવે છે. અધ્યાત્મ અંગના વ્યવહારને જાણતો નથી. અહીંયા થોડીક આગળ વધીને વાત કરી છે કે ધારો કે એ સાધનાના માર્ગમાં આગળ વધી રહ્યો છે, પણ માત્ર એને આગમ પદ્ધતિની જ ખબર છે અને અધ્યાત્મ જે નિશ્ચય છે એને એ જાણતો નથી, અને એકાંતે આગમના અંગને જ પકડે છે, એને જ સાધે છે, એને જે મોક્ષ માર્ગ દર્શાવે છે, તો અધ્યાત્મ અંગને ન સ્વીકારતા અથવા તો એના પુરુષાર્થ વિના એ જે કંઈ કરી રહ્યો છે એને મૂંડ ભાવ કહેવામાં આવ્યો. એ મૂંડ દ્રષ્ટિનો સ્વભાવ છે. બનારસીદાસજીએ જે વાત કરી છે એ અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે મૂંડ જીવ તો એને કહીએ, ભલે એ ધર્મ માર્ગમાં આવ્યો હોય પણ હજી એને સમ્યક્ત્વ નથી, અને એની માન્યતા જો આ પ્રમાણે હોય તો એ મૂંડ છે. શું માન્યતા હોય? તો કે આગમ પદ્ધતિને વ્યવહાર કહે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે, તેથી તે એકાંતપણે આગમ અંગને સાધી તેને મોક્ષ માર્ગ દર્શાવે છે. અધ્યાત્મ અંગના વ્યવહારને જાણતો નથી, એ મૂંડ દ્રષ્ટિનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે સૂઝે જ ક્યાંથી? કારણ કે આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું સુગમ છે. તે બાહ્ય ક્રિયા કરતો બાહ્યક્રિયામાં રાચી રહેતો થકો એ મૂંઢ જીવ પોતાને મોક્ષ માર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા તે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે. અંતરદ્રષ્ટિ થયા વિના એ સમજાતું નથી, એ પકડાતું નથી, તે ક્રિયાને મૂંઢ જીવ જાણતો નથી. અંતરદ્રષ્ટિ થયા વિના નિશ્ચય છે જ નહીં. અંતરદ્રષ્ટિ થયા વિના માત્ર બાહ્ય અંગને જ પકડવાવાળો આગમ અંગને એટલે બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ જે સાધવું સહેલું છે એને સાધવાવાળો જે જીવ છે એ ભલે ધર્મના માર્ગમાં કહેવડાવે પોતાની જાતને, પણ એ ખરેખર તો મૂંઢ જીવ છે. અને એવો એ મૂંઢ જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી. અંતર્ગર્ભિત જે અધ્યાત્મરૂપ ક્રિયા એ અંતરદ્રષ્ટિ દ્વારા જ પકડાય છે, ગ્રહાય છે, એટલે એ અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે, એવી એ ક્રિયાને મૂંઢ જીવ જાણતો નથી. એટલે અંતરદ્રષ્ટિના અભાવથી અંતઃક્રિયા દ્રષ્ટિગોચર થાય નહીં. અંતરદ્રષ્ટિ થયો નથી તો અંતરક્રિયા એને જણાતી જ નથી, દેખાતી જ નથી. તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ મોક્ષ માર્ગ સાધવાને અસમર્થ છે. સમ્યક દર્શન થયા પછીથી, એક વખત પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી, એટલે કે અંતરદ્રષ્ટિ થયા પછીથી, અંતઃક્રિયા એને બરાબર અનુભવમાં છે અને એવી જ પરિણતિ એને રહે છે. પણ એક પણ વખત સ્વરૂપનો અનુભવ કર્યો નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, એ તરફનું લક્ષ્ય નથી, એ તરફનો પુરુષાર્થ નથી, એને ગૌણ કરીને માત્ર આગમના અભ્યાસમાં અને બાહ્ય ક્રિયામાં જ જે રાચી રહ્યો છે એ તો મૂંઢ દ્રષ્ટિ છે. એવો એ મૂંઢ દ્રષ્ટિ કદી સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો નથી, કદી સંવરને પ્રાપ્ત કરતો નથી. એટલે એવી મૂંઢતા છોડીને અધ્યાત્મ અંગને સમજવું, પોતાના સ્વરૂપનું મહાત્મ લાવવું અને અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને સમજવી, જાણવી, અનુભવવી અને એને પર્યાયમાં પ્રાપ્ત કરવી, એવું નહીં થાય ત્યાં સુધી એવા અંતરદ્રષ્ટિના અભાવથી અંતઃક્રિયા થયા વિના એ મિથ્યાદ્રષ્ટિ મૂંઢ રહી જશે, એને ભવના ભ્રમણ થશે. ગુરુદેવ આગળ સમજાવે છે કે જુઓ, અધ્યાત્મમાં નિશ્ચય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ તે વ્યવહાર છે. અધ્યાત્મ પ્રમાણે નિશ્ચય શું છે? પોતાનું શુદ્ધ દ્રવ્ય, પોતાનું ત્રિકાળ જ્ઞાયક દ્રવ્ય એ જ નિશ્ચય છે. પોતે ત્રિકાળ જ્ઞાયક છે, પોતે શુદ્ધ છે એ નિશ્ચય છે, અને નિર્મળ પરિણતિ તે વ્યવહાર છે. એવા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા પોતે જ્ઞાન સ્વભાવી હોવાથી જે જ્ઞાનની નિર્મળ પર્યાય થાય છે એ વ્યવહાર છે. અધ્યાત્મમાં નિશ્ચય દ્રવ્ય છે અને એવા દ્રવ્યનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણતિ થઈ, જે જ્ઞાનની પર્યાય થઈ, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા એ વ્યવહાર છે. અંતર્ગર્ભિત અધ્યાત્મની ક્રિયા એટલે રાગથી ભિન્ન આત્માની સ્વભાવ પરિણતિ રૂપ નિર્મળ ક્રિયા, તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું? અંતર્ગર્ભિત અધ્યાત્મની ક્રિયા એટલે ભેદ જ્ઞાન દ્વારા રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો, પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, એવી સ્વભાવ પરિણતિ રૂપ નિર્મળ ક્રિયા એ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મમાં નિશ્ચય છે તે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે અને વ્યવહાર છે તે નિર્મળ પરિણતિ છે. કેવી નિર્મળ પરિણતિ? આત્માની સ્વભાવ પરિણતિ. જેવો સ્વભાવ છે એવી નિર્મળ ક્રિયા તે જ અધ્યાત્મનો વ્યવહાર છે. અંતરદ્રષ્ટિના અભાવે એટલે સ્વરૂપ તરફની દ્રષ્ટિ થઈ જ નથી. એટલે અંતરદ્રષ્ટિના અભાવે અર્થાંત ભેદ વિજ્ઞાનના અભાવે સ્વથી બીજું બધું પર જુદું છે, હું ભગવાન આત્મા રાગથી જુદો એમ ભેદ વિજ્ઞાન કર્યા વિના, એટલે ભેદ વિજ્ઞાનના અભાવે મિથ્યાદ્રષ્ટિ જીવ ગમે તેટલી બાહ્ય ક્રિયા કરે, ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે, આગમોનો અભ્યાસ કરે, તો પણ મોક્ષ માર્ગ સાધી શકતો નથી. તેથી બાહ્ય ક્રિયાની દ્રષ્ટિ છોડી જ્ઞાન જ્ઞાનમાં એટલે આત્મામાં જ સ્થિત થઈ જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું એમ ઉપદેશ છે. ઘણી સ્પષ્ટતા ગુરુદેવે કરી દીધી. માર્ગની શરૂઆત કેમ થાય અને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય એ આખી વાત અહીંયા સમજાવી. દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ આગમનો અભ્યાસ છોડવા લાયક નથી, પણ એ અભ્યાસ છે, એ અભ્યાસ છે, એમાં જેવા શુદ્ધ સ્વરૂપની વાત આવે છે એવા શુદ્ધ સ્વરૂપે પરિણતિ થવી એ પોતાનું કાર્ય છે. પોતે પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમે એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે, બીજું કાંઈ કરવા જેવું નથી. અને એ જ એ કરી શકે છે. પોતાના સ્વભાવ ભાવે પરિણમવા સિવાય આ જીવ ખરેખર બીજું કાંઈ કરી શકતો જ નથી. વિભાવ ભાવે પરિણતિ એ તો ક્ષણિક છે, એ બધું પર્યાયમાં છે, એ એક સરખું થતું પણ નથી. એટલે રાગ શુભ ભાવે પરિણમવું હોય તો એ સતત શુભ ભાવે એક સરખો પરિણમી શકતો જ નથી, એ શુદ્ધ ભાવે જ પરિણમી શકે છે. નક્કામાનો એ શુભ ભાવની માથાકૂટ લઈને બેઠો છે. શુભ ભાવે પણ એ એક સરખો થઈ શકતો જ નથી, કેમ કે એના સ્વભાવમાં એ વાત નથી. જીવનો એવો સ્વભાવ જ નથી કે એ શુભ ભાવે પરિણમે, એવો કોઈ એનો સ્વભાવ જ નથી. એનામાં જે ગુણ છે એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ શુભ ભાવે પરિણમે. સોનામાં એવો કોઈ ગુણ નથી કે એ પાણીના જેમ પરિણમે. પાણીમાં જે ગુણ છે એવો ગુણ સોનામાં નથી, કે માટીમાં જે ગુણ છે એવો ગુણ સોનામાં નથી. તો સોનું માટી રૂપે ન પરિણમી શકે, માટીના ગુણ રૂપે ન પરિણમી શકે, એ વાત જો આપણને સમજાતી હોય તો પછી આ વાત પણ સમજવા જેવી છે કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, એ વિભાવ ભાવે ખરેખર તો પરિણમી શકે એવો છે જ નહીં. એ પોતે પોતાના શુદ્ધ ભાવે જ પરિણમે, સોનું સોના રૂપે જ પરિણમે, એટલે એનો સ્વભાવ જ એવો છે. અને સ્વભાવ ભાવે પરિણમવું એ જ એકમાત્ર કર્તવ્ય છે. અને એવું સ્વભાવ ભાવે પરિણમન ત્યારે જ થાય કે સર્વ વિભાવોથી જુદો પડે. ભેદ જ્ઞાન દ્વારા સર્વ વિભાવ એટલે રાગ ભાવ, એ રાગ ભાવથી ભિન્ન પડી અને આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણતિ રૂપ નિર્મળ ક્રિયા થાય છે, જેને આપણે અધ્યાત્મનો વ્યવહાર કહીએ, ત્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. અને એમ અનુભવ કરતા, ઉગ્રતાથી પુરુષાર્થ કરતા, એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે. એટલે કે જ્ઞાન જ્ઞાનમાં આત્મામાં જ સ્થિર થઈ જાય છે. અને ત્યાં સુધી એવું ભેદ જ્ઞાન ભાવવું એમ અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો છે. કળશ 130 ભાવાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર 436 ઉપર એમાં અહીંયા કહે છે કે અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય, અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ પહેલી વાત ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ છે. એને રાગથી ભિન્ન જાણતા, ભગવાન આત્માને રાગથી જુદો જાણતા, જાણવો એટલે પહેલા અભ્યાસ દ્વારા, દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે દ્રવ્યશ્રુત પ્રકાશ્યું છે એને બરાબર સમજીને અને જેટલા તર્ક વિતર્ક કરવા હોય એ બધા કરીને છેવટે એ દ્રઢતા કરવી કે ભગવાન આત્મા સહજ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવી દ્રઢતા કરવી, ધારણા જ્ઞાન સુધી પહોંચવું કે હવે કોઈ આપણને એ વાતમાંથી બદલી શકે નહીં, પણ હજી વિકલ્પ સહિતની આ વાત છે. ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છતાં પણ એ વિકલ્પ સહિતની વાત છે અને એને હવે અનુભવ સહિત પ્રત્યક્ષ કરવી કે ભગવાન આત્મા બધાથી જુદો છે, રાગથી જુદો છે, વિભાવ ભાવથી પણ જુદો છે, એમ અનુભવ સહિત એવો પાકો નિર્ધાર કરવો, એટલે સમ્યક દર્શન સહિત, સંકિત સહિત ભગવાન આત્મા જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ છે એવો નિર્ધાર કરવો. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવતા કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ છે, એને રાગથી ભિન્ન જાણતા જે ભેદ જ્ઞાન પ્રગટ થાય તે અખંડ ધારાએ રહે. જે ભેદ જ્ઞાન પ્રગટ થાય, ભેદ જ્ઞાન એટલે રાગથી હું જુદો, બધાથી હું જુદો, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે રહે, એને જ માત્ર જાણ્યા કરે, એને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કર્યા કરે, એમ એ અખંડ ધારાએ રહે અને વચમાં મિથ્યાત્વ ન આવે, ફરીને મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ એક પ્રકાર કહેવું. નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જ એને શ્રદ્ધામાં હોય. નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા પછીથી ફરી પાછો એ રમેશ ન બની જાય, એ મનુષ્ય ન બની જાય, પોતે ભગવાન આત્મા છે તો એ આત્મા જ છે, એક નાયક છે તો જ્ઞાયક જ છે, એ વાત હવે એને યાદ કરવી ન પડે, એ એમ જ વર્તે, એવું જ એને શ્રદ્ધામાં હોય, એની દ્રષ્ટિમાં એમ જ હોય, એટલે મિથ્યાત્વ ના આવે, ત્યારે પણ એમ કહેવાય કે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું છે. આ પહેલો પ્રકાર કર્યો. સમ્યક દર્શન થાય, સંકિત થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, અંશે ચારિત્ર પ્રગટ થાય, પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે, છતાં પણ એકમાત્ર વાત રહી જાય કે પોતે ત્રિકાળ જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી, અને બીજું બધું પોતાથી જુદું છે, પર છે, એમ એ વાત દ્રઢતાપૂર્વક જે પહેલા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા કરી હતી એ હવે સહજ રીતે થઈ જાય. હવે એને કોઈ વિકલ્પ કરવાની જરૂર ન પડે, એને શાસ્ત્રમાંથી કોઈ સિદ્ધાંત પકડીને પોતે જ્ઞાયક છે એવું પુરવાર કરવાની પણ જરૂર ના પડે, કોઈ વિકલ્પ નહીં, માત્ર પોતે ભગવાન આત્મા છે તો છે, પોતે ત્રિકાળ જ્ઞાયક છે તો છે, એમાં હવે એને તર્કની પણ જરૂર નથી, એને વિકલ્પોની પણ જરૂર નથી, હવે પોતે મનુષ્ય નથી, પોતે રમેશ નથી, પોતે આ પર્યાય રૂપે છે જ નહીં, પોતે તો માત્ર જ્ઞાયક છે એમ જ્યારે એને રહે છે એ વખતે કદાચ એનો ઉપયોગ પરલક્ષી થયો હોય, છતાં પણ દ્રષ્ટિમાં તો આત્મા જ રહે છે, ત્યારે એને મિથ્યાત્વ ન આવે, અને ફરીથી એમ મિથ્યાત્વ ન આવે ત્યારે પણ એમ કહેવામાં આવે કે જ્ઞાન જ્ઞાનમાં ઠરી. આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર. બીજા પ્રકારમાં કહે છે કે જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જો શુદ્ધ ઉપયોગ કહો કે સૂક્ષ્મ ઉપયોગ કહો, બેનશ્રીબેન સૂક્ષ્મ ઉપયોગ શબ્દ ઘણી જગ્યાએ વાપરે છે, એમના વચનામૃતમાં સૂક્ષ્મ ઉપયોગ ઘણી વખત લખવામાં આવ્યું છે. તો સૂક્ષ્મ ઉપયોગ હોય કે શુદ્ધ ઉપયોગ હોય, બંનેનો અર્થ એક જ થાય છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં ઉપયોગને લઈ જાય છે ત્યારે જે ઉપયોગ છે તે ઉપયોગ એટલે સ્વને જાણવા વાળો, જે ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે, સૂક્ષ્મ ઉપયોગ છે. એવો શુદ્ધ ઉપયોગ હવે ખસતો નથી, પોતાના સ્વરૂપમાંથી એ ઉપયોગ ખસતો નથી, ચ્યુત થતો નથી, બહારમાં જતો નથી, શુભ ભાવે કે અશુભ ભાવે પરિણમતો નથી, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. આ બીજો પ્રકાર. બીજા પ્રકારમાં અહીંયા ઉપયોગની મુખ્યતાથી વાત લીધી છે, એટલે શુદ્ધ ઉપયોગ રૂપે પોતે પરિણમ્યો છે અને હવે એવા પરિણમનને છોડતો નથી અને એનો ઉપયોગ અશુદ્ધ થતો જ નથી, ત્યારે જ્ઞાનમાં જ્ઞાન ઠરી ગયું કહેવાય. જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકાર રૂપે અશુદ્ધ ભાવે અશુદ્ધ ઉપયોગે ન પરિણમે, ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. ગુરુદેવ એને વધારે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જ્યારે ધ્યાન ધ્યાતા ધ્યેયના વિકલ્પને છોડી ઉપયોગ એકલા અંદર આત્મ સ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે, અન્ય અન્ય જ્ઞેયમાં ન ભમે, ઉપયોગ જુદા જુદા જ્ઞેય તરફ નથી જતો અથવા વિકલ્પરૂપ નથી થતો, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. ધ્યાન ધ્યાતા ધ્યેય એવા વિકલ્પ પણ રહ્યા નથી. ધ્યાન કરનારો પોતે છે, જે થઈ રહ્યું છે તે નિર્વિકલ્પ ધ્યાન થઈ રહ્યું છે અને પોતાના સ્વરૂપને ધ્યાવી રહ્યો છે. એમ ધ્યાન ધ્યાતા ધ્યેય એવા વિકલ્પો વિના પોતે તે રૂપે થઈ જાય છે, જેવું પોતાનું સ્વરૂપ છે એ રૂપે પોતે પરિણમી જાય છે અને ઉપયોગ પોતાના સ્વરૂપને જ જાણવા વાળો દેખવા વાળો થઈ જાય છે અને ઉપયોગ ત્યાંથી ખસતો નથી અને ત્યાં જ સ્થિર લાગ્યો રહે છે, અન્ય વિકાર રૂપે પરિણમતો નથી, બીજા જ્ઞેય તરફ જતો નથી, અન્ય જ્ઞેયમાં ફરતો નથી, વિકલ્પરૂપ થતો નથી, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. આ બીજો પ્રકાર કયો? આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે તેથી કહે છે કે જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું. શ્રીમદ રાજચંદ્રજી ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં જ્ઞાની હતા અને બહારમાં લાખો રૂપિયાનો જવેરાતનો ધંધો કરતા હતા, પણ અંદરમાં તેઓ જ્ઞાનમાં તેના માત્ર જાણનારા હતા. જે બહારમાં થઈ રહ્યું હતું એના દ્રષ્ટા જ્ઞાતા જ હતા, જ્ઞાનમાં તેના ભિન્ન પડીને એનાથી ભિન્ન પડીને જાણનાર માત્ર હતા. જેમ નાળિયેરમાં ગોળો છૂટો પડી જાય તેમ રાગથી ભિન્ન પડી આત્મજ્ઞાન ભેદ જ્ઞાન કરવાથી અંદર ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો હતો. જે થતું હતું એના દ્રષ્ટા જ્ઞાતા રહી અને પોતે તો પોતાના સ્વરૂપના લક્ષે જ રહ્યા હતા. એટલે આ જેમ નાળિયેરની અંદર જ્યારે સુકાય ત્યારે અંદરનો ગોળો છૂટો પડી જાય એવી રીતે એ રાગથી ભિન્ન પડી ગયા હતા. આત્મજ્ઞાની શ્રીમદજી પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર જતા હતા અને જ્યારે સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય ત્યારે પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહેતી હતી, રાગથી ભિન્ન પડી ગયા હતા. એટલે બહારમાં કંઈ પણ થતું હોય તે સંબંધીનું એમને કર્તાપણો કે સ્વામિત્વ હતું જ નહીં. એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે ગોળો છૂટો પડી ગયો. નાળિયેરમાં સુકાય એટલે અંદર ટોપરું જે છે એ કાતલીથી છૂટું પડી જાય, આખો ગોળો જ હોય છે, એ આખો ગોળો કોપરાનો એ આખો છૂટો પડી જાય, એમ એ છૂટા પડી ગયા હતા, રાગથી ભિન્ન પડી ગયા હતા. એટલે એમની વાણીમાં જે વાત આવી છે એ પણ એવી અદભુત વાત આવી છે. ભગવાન આત્માના અખંડ એકરૂપ ચૈતન્ય રસને બતાવતા કૃપાળુદેવ શ્રીમદજીએ કહ્યું છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર ચિદાનંદમય જ્ઞાનનો પિંડ છે. ચૈતન્યગન કહેતા અસંખ્ય પ્રદેશી છે. સ્વયં જ્યોતિ ચૈતન્ય બિંબ, ભગવાન સ્વયં સિદ્ધ વસ્તુ છે. અને આનંદનું ધામ એટલે સુખનું ધામ પ્રભુ છે. આવો આત્મા વેદ જ્ઞાન વડે જ ઉપલબ્ધ થાય છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખધામ, એવો આત્મા વેદ જ્ઞાન દ્વારા ઉપલબ્ધ થાય છે, વેદ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે. આ જીવ પોતાના સ્વરૂપને સમજ્યા વિના, સ્વરૂપને જાણ્યા વિના સુખની શોધમાં બહારમાં ફાંફા મારે છે, પણ જ્યાં હોય ત્યાં સુખની પ્રાપ્તિ થાય ને? સુખ તો જ્યાં હોય ત્યાં પ્રાપ્ત થાય ને? સુખ જ્યાં નથી ત્યાં શોધવા નીકળ્યો છે તો સુખની પ્રાપ્તિ ક્યાંથી થશે? હવે અહીંયા આ કળશ પૂરો થાય છે. કળશ 130 પછીથી આગળ ફરી વેદ વિજ્ઞાનનો મહિમા બતાવતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ 131માં કહે છે. કળશ 131, વેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અશૈવા ભાવતો બધા બધા એ કિલ કેચન. કળશ 131 એના અર્થમાં અહીંયા કહે છે, એ કેચન કિલ સિદ્ધા ભેદ વિજ્ઞાનત સિદ્ધા, જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. એ કેચન કિલ બધા અશ્ય એવ અભાવત બધા, જે કોઈ બંધાયા છે તે તેના જ એટલે ભેદ વિજ્ઞાનના જ અભાવથી બંધાયા છે. ભેદ વિજ્ઞાનનો મહિમા અહીંયા દર્શાવ્યો છે. ભેદ વિજ્ઞાન દ્વારા જ સ્વરૂપની પ્રાપ્તિ અને સંવરની પ્રાપ્તિ અને પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય એ વાત આવી, અને ફરીને અહીંયા એનો મહિમા દર્શાવતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેઓ પૂર્ણ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાન એ ભેદ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયા છે. એટલે કે ભેદ વિજ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી, પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કર્યું અને એ સિદ્ધ થયા. અને જે કર્મથી બંધાયેલા છે, જે હજી ભવના ભ્રમણ કરી રહ્યા છે, જે સંસાર પર્યાયમાં રહ્યા છે, ત્યાંથી નીકળીને સિદ્ધ પર્યાયમાં નથી જતા, એ ભેદ વિજ્ઞાનના અભાવથી એટલે ભેદ જ્ઞાન કરતા નથી એટલે એ બંધાયા છે. કર્મથી બંધાયા છે એમ નહીં, પણ ભેદ વિજ્ઞાનનો અભાવ, પોતાના સ્વરૂપનું જાણપણું થવું, અનુભવ સહિતનું જાણપણું થવું, પોતે બીજાથી જુદો છે એમ ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપની પર્યાયમાં એક વખત પ્રાપ્તિ થવી, જ્ઞાનમાં પોતાના શુદ્ધ સ્વરૂપને એને જાણવું, દેખવું, અનુભવવું એ ભેદ વિજ્ઞાન દ્વારા થાય છે. એટલે એવા ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને એ જાણતા નથી, અનુભવતા નથી, એટલે પછી અન્ય ભાવે, વિકારી ભાવે, વિભાવ ભાવે, અશુદ્ધ ભાવે, શુભ કે અશુભ ભાવે એ પરિણમે છે. અને આશ્રવ અને બંધ થાય છે. એટલે જે સંસાર અવસ્થામાં રહ્યા છે, જે બંધાયેલા રહ્યા છે, જે બંધાયેલા હજી ભવના ભ્રમણ કર્યા કરે છે, એ બધા ભેદ વિજ્ઞાનના અભાવથી બંધાયા છે. એ ભેદ વિજ્ઞાનના અભાવથી રખડ્યા કરે છે, એ ભેદ વિજ્ઞાનના અભાવથી ભ્રમણ કર્યા કરે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે, સંસારમાં રઝળ્યા જ કરે છે. ભેદ વિજ્ઞાન કરે, પોતે કોણ છે, કઈ રીતે બીજાથી જુદો છે, પોતાનો સ્વભાવ કેવો છે, પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે, આ ક્ષણિક વર્તમાન પર્યાય કરતા પોતે કઈ રીતે જુદો છે, એ બધી વાતનો વિચાર કરતો જ નથી અને માત્ર પર્યાય દ્રષ્ટિ થઈને રહ્યો છે. વર્તમાન પર્યાયને પોતાનું સ્વરૂપ સમજે છે એવો એ મિથ્યા દ્રષ્ટિ, એ પર્યાય દ્રષ્ટિ પરનું લક્ષ્ય કરતા વિભાવ ભાવે પરિણમે છે અને એને કર્મનો બંધ થાય છે. એટલે ભેદ વિજ્ઞાન નથી એટલે કર્મથી બંધાયા કરે છે. એક વખત ભેદ જ્ઞાન થાય, અનુભવ સહિત એને ભેદ જ્ઞાન વર્તે, પછી એને પરનું લક્ષ નહીં થાય. પરનું લક્ષ થશે તોય પણ એ હે બુદ્ધિએ પરનું લક્ષ થશે. પરનું લક્ષ કરવા જેવું છે, પરમાં કંઈક હું કરી શકું છું એવી બુદ્ધિ એને ટળી જશે. એટલે ભેદ વિજ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી જ એને પરમાં રૂચી છે, એ રાગ સાથે પોતાને માને છે, પોતાના મૂળ સ્વભાવને નહીં જાણતો થકો એ રાગમાં રાચી રહ્યો છે, રાગ દ્વેષ મોહમાં રાચી રહ્યો છે કે જે આશ્રવ છે અને એને લીધે એને કર્મ બંધાય છે. એટલે અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. એ ભેદ વિજ્ઞાન નથી એટલે કર્મથી બંધાય છે. કર્મથી બંધાયો રહ્યો છે, પણ એ શા માટે કર્મથી બંધાઈને રહ્યો છે? તો કે પોતાના સ્વરૂપને જાણ્યું નથી અને સ્વરૂપથી બીજું બધું જુદું છે, પોતે ભગવાન આત્મા સ્વ અને બીજું બધું પર, પોતાનું શુદ્ધ ત્રિકાળક નાયક સ્વરૂપ છે એને જાણી અને એવું અનુભવ્યું નથી એટલે એ બંધાય છે. એટલે એને ભવના ભ્રમણ થાય છે, સંસારમાં રજળવું થાય છે. ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી કર્મથી બંધાયા જ કરે છે અને સંસારમાં રજળ્યા જ કરે છે. જે જીવને ભેદ વિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. એક વખત ભેદ જ્ઞાન થયું પછી રાગની રૂચિ રહી નહીં. સ્વભાવગત ક્રિયા છે એનો અનુભવ થયા પછીથી પોતાના સ્વભાવમાં રહેવું એ જ એકમાત્ર સુખ અને આનંદનું કારણ છે, એ વાત એને બરાબર સમજાઈ જાય છે. એટલે પરમાં ક્યાંય સુખ બુદ્ધિ હવે એને થતી નથી. એટલે પરનું લક્ષ્ય હવે રૂચિપૂર્વક નથી. હવે પરનું લક્ષ્ય છે તે રૂચિપૂર્વક નથી. ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે એને અસ્થિરતાનો રાગ હોય પણ એ રૂચિનો રાગ નથી. ભેદ વિજ્ઞાન થયા પછીથી એને રૂચિનો રાગ નથી. એ રાગ કેવો છે? અસ્થિરતાનો રાગ છે. એ રૂચિપૂર્વક નથી. એ રાગમાં સ્વામિત્વ નથી. એ રાગમાં કર્તૃત્વ નથી. એટલે એક વખત ભેદ જ્ઞાન થયા પછીથી એને હવે એવા કર્મનો બંધ થતો નથી. કર્મની અપેક્ષાએ જોઈએ તો પણ આપણે સમજીએ છીએ કે એક વખત સમ્યક દર્શન થયા પછીથી અનંતાનુબંધી કસાયનો અભાવ થતા હવે એને અનંત અનુબંધ થાય એવા કર્મનો બંધ પડતો નથી. અને બીજી તરફ પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ વર્તે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, એટલે પૂર્વના કર્મના ઉદયો આવે છે એ તરફનું જોડાણ એવું તીવ્ર થતું નથી. એટલે એ કર્મો ખરી જાય છે, નિદ્રા થાય છે અને નવા કર્મ અતિ અલ્પ બંધાય છે અને એમ થતાં એ છેવટે કર્મથી છૂટે છે, બધા કર્મોનો ક્ષય થાય છે અને મોક્ષને પામે છે. એટલે ભેદ વિજ્ઞાન દ્વારા જ કર્મથી છૂટાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે કર્મબંધનું એટલે સંસારનું મૂળ એ ભેદ વિજ્ઞાનનો અભાવ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદ વિજ્ઞાન જ છે. ભેદ વિજ્ઞાન વિના સંસારનો અભાવ થઈ શકે નહીં, ભેદ વિજ્ઞાન વિના કર્મનો અભાવ થઈ શકે નહીં, ભેદ વિજ્ઞાન વિના સિદ્ધિ પામી શકાતી નથી, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ શકતી નથી. આગળ પંડિતજી સમજાવે છે કે અહીં આમ પણ જાણવું કે વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી નિષેધ થયો. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત જ એટલે બે વસ્તુઓ જ માનતા નથી ત્યાં ભેદ વિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદવાદીઓને જ બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. બહુ સરસ રીતે વાત સમજાવી કે જે લોકો અદ્વૈત અદ્વૈતની વાત કરે છે, અદ્વૈત શું છે? બે નહીં તે અદ્વૈત, દ્વૈત એટલે બે, અ આગળ મૂક્યો એટલે દ્વૈત નહીં, અદ્વૈત. શું બે? બે શું છે? તો વેદાંતીઓ એમ માને છે કે પર્યાય છે જ નહીં, બે પણ છે જ નહીં, માત્ર દ્રવ્ય. હવે માત્ર દ્રવ્ય છે એમ માને છે, બીજું કંઈ છે જ નહીં, આત્મા છે, પણ આત્માને પર્યાય છે જ નહીં, પરિણમન છે જ નહીં એમ એ માને છે. બૌદ્ધો પણ એ રીતે જ માને છે કે બીજી વસ્તુ છે જ નહીં, એક જ વસ્તુ. હવે એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે તો પછી બીજી વસ્તુ નથી એટલે બીજી વસ્તુથી જુદા પડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આપણે સ્યાદવાદીઓ, જૈન એટલે સ્યાદવાદીઓ, સ્યાદવાદીઓ અનેકાંતને માનીએ છીએ. અને સ્યાદવાદીઓ આપણે શું માનીએ છીએ કે આત્મા પણ છે અને આત્માનું પરિણમન પણ છે, અને એ પરિણમન છે એટલે પર્યાય છે, એ પર્યાય પર્યાય રૂપે પરિણમન એનાથી ભગવાન આત્મા જુદો છે એવો અદ્વૈત એવું ભેદ જ્ઞાન કરવું, એવું ભેદ જ્ઞાન થતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહેશે, પોતે પોતા રૂપે થઈ જાય છે. જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે જ માત્ર અદ્વૈત છે, ત્યારે જ એ એક પણે છે, ત્યારે પર્યાય એ દ્રવ્યને જાણવા વાળી છે એવો ભેદ રહેતો નથી, એવો ભેદ રહેતો નથી. પરંતુ એ સિવાય તો ભેદ તો છે જ. એટલે જીવ ને અજીવ બે વસ્તુ, જીવ ભગવાન આત્મા જે ન તત્વમાં જે જીવ કયો તે, અને બીજું બધું અજીવ. આ પર પદાર્થો તો અજીવ છે જ, બધા જ દ્રવ્યો બીજા જે છે તે પાંચ દ્રવ્ય કયા છે તે પણ અજીવ છે જ, પણ રાગ છે એને પણ અજીવ કયો છે, એ પણ અજીવ. વિકારી ભાવ છે એ પણ અજીવ. એ બધું અજીવ એ જીવથી જુદું છે એમ ભેદ જ્ઞાન કરવામાં આવે, પછી જ એ પોતે પોતાના સ્વરૂપને કેવું છે તેને જાણે છે, અને પછી પોતાના સ્વરૂપે એ થઈ જાય છે. અને જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે બે પણ રહેતું નથી, ત્યારે દ્વૈત રહેતો નથી. એટલે અદ્વૈતને આપણે જૈન સ્યાદવાદીઓ એ રીતે સમજીએ છીએ કે નિર્વિકલ્પ ધ્યાનમાં જાણવા વાળો જેને જાણે છે તે રૂપે થઈ જાય છે, એટલે ત્યારે દ્વૈત રહેતો નથી. એટલે એ ભેદ જ્ઞાન દ્વારા થાય છે. ભેદ જ્ઞાન કોની વચ્ચે થાય છે? જીવ અને અજીવ. અજીવમાં બધું આવી ગયું, પર પદાર્થો આવી ગયા, શરીર પણ આવી ગયું અને રાગ પણ આવી ગયો, એના ભાવ છે એ પણ અજીવ છે. એટલે જીવ અને અજીવ એ બે વસ્તુ માનવામાં આવે એટલે દ્વૈત છે, બે પણ છે. જીવ સિવાય બીજું કંઈક છે, જીવ સિવાય બીજું અજીવ કંઈક છે એમ માનવામાં આવે, અને પછી એ બે જુદા છે, જીવથી એ બધું જુદું છે, મારાથી એ બધું જુદું છે એવો સ્વીકાર કરવામાં આવે. કેમ કે એ બીજું બધું જે છે એ સંયોગ રૂપે છે, એ એક સરખું રહેતું પણ નથી, એ સંયોગી ચીજ છે. રાગ પણ સંયોગી ચીજ છે, એવા સંયોગ છે ત્યારે એવો રાગ છે. પદાર્થો પણ સંયોગી ચીજ છે, એ આત્મામાં જીવમાં નથી, વસ્તુમાં નથી એમ એ બે વસ્તુઓનો સંયોગ સ્વીકારવામાં આવે, અને પછી એ પોતાથી જુદું છે, એમાં પોતે નથી, પોતાની અંદર એ નથી એમ ભેદ વિજ્ઞાન થાય અને પોતાના શુદ્ધ સ્વરૂપને એ પ્રાપ્ત કરે. હવે પેલા લોકોને તો, વેદાંતીઓને, બૌદ્ધોને તો એ દ્વૈતની વાત જ નથી, એ દ્વૈતનો સ્વીકાર જ નથી. એ તો સર્વથા વસ્તુને અદ્વૈત કહે છે, વસ્તુને સર્વથા અદ્વૈત કહે છે. એટલે એવા અદ્વૈતના માનવાથી, સર્વથા અદ્વૈતના માનવાથી ભેદ જ્ઞાનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, ભેદ વિજ્ઞાનની સિદ્ધિ થતી નથી, અને ભેદ વિજ્ઞાન વિના પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરતા નથી. એટલે એમને એ ભેદ વિજ્ઞાન બની શકે નહીં અને સિદ્ધિ થઈ શકતી નથી. જે સિદ્ધિ થાય છે એ માત્ર સ્યાદવાદીઓને જ, એ કોઈ પણ બાધા વિના એ બધું સિદ્ધ થાય છે. એટલે અહીંયા વાત એમ સમજાવવામાં આવી છે કે વિજ્ઞાન અદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાંતીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે, સર્વથા અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે, તેમનો ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી નિષેધ થયો. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહીં હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદ વિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી. જ્યાં દ્વૈત જ, એટલે બે પણ, બે વસ્તુઓ જ માનતા નથી, ત્યાં પછી ભેદ વિજ્ઞાન કોની વચ્ચે થશે? એટલે ભેદ વિજ્ઞાન થતું જ નથી. અને જો જીવ અને અજીવ બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદ વિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદવાદીઓને જ બધું, એટલે જૈન દર્શનમાં જ આ બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. હવે આ રીતે આપણે અહીંયા ભાવાર્થ પૂરો કરીએ છીએ. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
સુખ નામ અનંત સુસંત છે.